આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/gujarati પર.
નમસ્તે મિત્રો, પ્રસ્તુત છે 26 મે મંગળવારની રાત સુધીના ભારતના સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેશે. આ પ્રકારની જાહેરાત ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી પેની વોંગે મંગળવારે દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કરી હતી. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની આલ્બનીઝે મોદીને ઓસ્ટ્રેલિયા આવવા આમંત્રણ આપ્યું છે. આલ્બનીઝે પોતે પણ મંગળવારે મોદીની ઓસ્ટ્રેલિયા મુલાકાતની ઘોષણા કરી હતી. ભારત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને જાપાન એ 4 દેશોના સમૂહ ક્વોડના વિદેશમંત્રીઓની બેઠક દિલ્હીમાં યોજાઈ હતી. એ બેઠક દરમિયાન મંગળવારે પેની વોંગે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનના મિત્ર તરીકે અને એક અતિ મહત્વના વ્યૂહાત્મક ભાગીદાર તરીકે મોદીને આવકારવા અમે આતુર છીએ. ઓસ્ટ્રેલિયન સમાજમાં ભારતીયો હવે એક મૂલ્યવાન હિસ્સો બની ગયા છે, એમ પણ તેમણે કહ્યું હતું. એમણે ઉમેર્યું હતું કે ભારત બહુ ઝડપથી વિકસી રહેલી એક મોટી અર્થવ્યવસ્થા છે અને ઇન્ડો પેસેફિક વિસ્તારને ભારત તથા ઓસ્ટ્રેલિયા સંયુક્તપણે સમૃદ્ધ બનાવવાના રસ્તે છે. આ અગાઉ ક્વોડ સમૂહના દેશોના વિદેશમંત્રીઓની બેઠક યોજાઈ હતી, જેને સંબોધતા ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ધારાધોરણ અને શિષ્ટાચારને અનુસરીને ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા કોઈ પ્રકારના અવરોધ વગરના ટ્રેડ રૂટ્સ વિશે ચર્ચા આગળ વધારી રહ્યા છે. સમુદ્રી સુરક્ષા અને સર્વેલન્સના ક્ષેત્રે સહકાર તથા ફિજી ટાપુઓમાં બંદરના માળખાનો વિકાસ જેવા કામ આ 4 દેશ અત્યારે કરી રહ્યા છે. અમેરિકી વિદેશ સચિવ માર્કો રૂબિયોએ કહ્યું હતું કે વિશ્વના કુલ વ્યાપારનો 60% જેટલો હિસ્સો ઇન્ડો પેસેફિક વિસ્તારમાંથી પસાર થાય છે. એ દ્રષ્ટિએ વિશ્વના અનેક દેશો માટે આ વિસ્તારનું બહુ મહત્વ છે અને એટલે જ એની સુરક્ષાની અગત્યતા વધી જાય છે. આતંકવાદ નાબૂદી અને ઉર્જા ક્ષેત્રે સહકાર વિશે પણ કોર બેઠકમાં વિશેષ ચર્ચા થઈ હતી. કોંગો, યુગાન્ડા અને અંગોલા સહિતના મધ્ય આફ્રિકન દેશોમાં ફેલાયેલા ઇબોલા વાયરસ ડિસીઝ સામે વિશ્વ આરોગ્ય સંગઠને ઉચ્ચારેલી ચેતવણીના પગલે ભારત સરકારે એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. કેન્દ્રીય આરોગ્યમંત્રી જયપ્રકાશ નડ્ડાના અધ્યક્ષપદ હેઠળ આ બેઠક મળી હતી. બેઠકમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, ડિરેક્ટરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ તથા નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ સહિતની કેન્દ્રીય સંસ્થાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા. બેઠક બાદ સાર્વજનિક આરોગ્ય વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે ભારતમાં ઇબોલાનો હજી એક પણ કેસ નોંધાયો નથી, કે આ બીમારીનો ઉપદ્રવ ધરાવતા દેશમાં પણ ભારતના કોઈ નાગરિકને ઇબોલા થયો હોવાનું જાણવા મળ્યું નથી. વિશ્વ આરોગ્ય સંગઠને ઇબોલાના એક ચોક્કસ સ્ટ્રેનથી ફેલાયેલા અત્યારના ચેપને ગંભીર સમસ્યા ગણાવી જાહેર કર્યું છે કે અત્યાર સુધી આ બીમારીના 900 કેસ નોંધાયા છે. કોંગો તથા યુગાન્ડામાં આ રોગને કારણે 220 જણના મૃત્યુ થયા હોવાનું મનાય છે. તાવ, માથા તથા સાંધાનો તીવ્ર દુખાવો, ઉધરસ, ઝાડા ઉલટી, નબળાઈ, શ્વાસ લેવામાં તકલીફ તથા પાછલા તબક્કે કિડની અને લીવર પર અસર એ આ બીમારીના મુખ્ય લક્ષણ છે. ઇબોલા એક વાયરસથી ફેલાતો રોગ છે અને બીજી અનેક વાયરલ બીમારીની જેમ ઇબોલા સામે હજી કોઈ રસી ઉપલબ્ધ થઈ નથી. દરમિયાન નાગરી ઉડ્ડયન મંત્રાલય એટલે કે સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ ઇબોલા જેવા લક્ષણ ધરાવતા કે ઇબોલાગ્રસ્ત દેશોમાંથી આવતા તમામ મુસાફરો માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું ફરજિયાત બનાવ્યું છે. મધ્ય આફ્રિકાના દેશોથી આવતી ફ્લાઇટ માટે આરોગ્ય માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે અને આ દેશોથી અવર જવર કરતા વિમાની કર્મચારીઓને એમની તબિયત માટે સચેત રહેવાનું કહેવામાં આવ્યું છે. વિમાની સ્ટાફને બહારના લોકો સાથે સંપર્કમાં આવતી વખતે ટ્રિપલ લેયર માસ્ક, ડિસ્પોઝેબલ હેન્ડ ગ્લોવ્સ, હેન્ડ સેનિટાઈઝર તથા જરૂર પડે તો પીપીઈ કિટ્સનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. મિત્રો, સમાચાર બુલેટિનમાં આગળ વધીએ. 11 દિવસ, 4 વખત ઘોષણા અને લીટરે કુલ 7.5 રૂપિયાનો વધારો. અમેરિકા ઈરાન યુદ્ધનું આ છે પરિણામ. યુદ્ધને કારણે પશ્ચિમ એશિયાના દેશોથી ભારત આવતા ક્રૂડ ઓઇલના પુરવઠાને માઠી અસર પહોંચી છે અને અત્યારે ભારતે બીજા રાષ્ટ્રો પાસેથી મોંઘા ભાવે ઓઇલ ખરીદવું પડે છે. એ ખર્ચ સરભર કરવા કેન્દ્ર સરકારે છેલ્લા 11 દિવસમાં ટુકડે ટુકડે મળીને 4 વખત પેટ્રોલ તથા ડીઝલના ભાવ વધાર્યા છે. કુલ મળીને અત્યાર સુધીમાં બંનેના દામમાં લીટર દીઠ 7.5 રૂપિયાની વૃદ્ધિ થઈ છે. વાહનોમાં વપરાતા સીએનજી એટલે કે કોમ્પ્રેસ નેચરલ ગેસના ભાવ પણ આ ગાળામાં 2 વખત વધારવામાં આવ્યા છે અને એવું જ એલપીજી અર્થાત લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસનું છે. ખાસ તો હોટલ તથા અન્ય સ્થળે વપરાતા કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ હમણાં હમણાં ખાસા વધી ગયા છે. આ મહિનાની શરૂઆતમાં બંગાળ તથા આસામ જેવા રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાનો નિર્દેશ આપી દીધો હતો. એ પછીના દિવસોમાં 4 તબક્કે સરકારે આ ભાવ વધાર્યા છે. જોકે આ ભાવ વૃદ્ધિ પછી પણ સરકાર હસ્તકની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ રોજ આશરે 600 કરોડ રૂપિયાનું નુકસાન વેઠી રહી હોવાનું સરકારી અધિકારીઓ કહી રહ્યા છે. ઈરાન પરના અમેરિકા તથા ઇઝરાયેલના હુમલાને પગલે સાઉદી અરેબિયા, યુએઈ, કતાર, કુવૈત, બહેરીન વગેરેથી આવતો ક્રૂડ ઓઇલનો પુરવઠો લગભગ નહીવત થઈ ગયો હતો. બાકી હતું તે યુદ્ધ શરૂ થયાના થોડા દિવસ પછી ઈરાને એની જળસીમામાં આવતી હોર્મુઝની સમુદ્ર ધુનીમાં જહાજોની અવરજવર પર આકરા નિયંત્રણ લાગુ કરી દીધા હતા. ત્યાર પછી તો બહુ ઓછા જહાજ ક્રૂડ ઓઇલ કે ગેસનો જથ્થો લઈ બહાર નીકળી શકે છે. દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પુરવઠો જળવાઈ રહે એ માટે સરકારે અમેરિકા તથા વેનેઝુએલા જેવા દેશ પાસેથી ઓઇલ ખરીદવાની શરૂઆત કરી છે, જેનો ભારત સુધી લાવવાનો ખર્ચ બહુ વધી જાય છે. 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના કારણે સરકારે 10 મે સુધી તો પેટ્રોલ, ડીઝલનો ભાવ વધારો ટાળ્યો હતો. જોકે એ પછી વડાપ્રધાનના નિર્દેશને પગલે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ અત્યાર સુધી લીટરે 7.5 રૂપિયા વધાર્યા છે અને આ ભાવ હજી વધે એવા સંકેત પણ આપી દીધા છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આ ભાવ વૃદ્ધિને વ્યાજબી ઠેરવતા હમણાં કહ્યું હતું કે ફ્યુઅલ, ફર્ટિલાઇઝર્સ અને ફોરેન એક્સચેન્જ, એમાં ખાસ તો ડોલરના ભાવ ભારતીય રૂપિયા સામે બહુ વધ્યા છે અને પરિણામે અર્થતંત્ર પર પ્રચંડ દબાણ આવ્યું છે. સમાચાર બુલેટિનમાં આગળ વધીએ. આને લાલચ કહો કે મજબૂરી અથવા તો છેતરપિંડી, પાછલા વર્ષોમાં નોકરી કરવા રશિયા ગયેલા 270 ભારતીયોને રશિયન સૈન્ય વતી યુક્રેન સરહદે લડવા પહોંચાડવામાં આવ્યા હતા, જેમાંથી અત્યાર સુધી 49 ભારતીયો મૃત્યુ પામ્યા છે. સર્વોચ્ચ અદાલતના આદેશને પગલે ભારત સરકારે હમણાં અદાલત સમક્ષ આ આંકડા સાથેની વિગત રજૂ કરી છે. એ મુજબ ઊંચા પગાર અને રશિયામાં સ્થાયી થવાની લાલચ કે કોઈ રીતે નોકરી મેળવવાની ઈચ્છાએ ત્યાં ગયેલા કેટલાક ભારતીય યુવાનોને છેતરીને રશિયન સેનામાં ભરતી કરવામાં આવ્યા હતા. સરહદ પર પોસ્ટિંગ મળ્યું હોવાનું કહીને એમને યુક્રેન બોર્ડર પર તહેનાત કરવામાં આવી દીધા હતા. કહેવાય છે કે એમાંથી અમુકને તો બંદૂક ચલાવવાની સાવ જ પ્રાથમિક તાલીમ આપવામાં આવી હતી. યુક્રેન સાથે રશિયાનું યુદ્ધ 4 વર્ષ કરતાં વધારે સમયથી ચાલી રહ્યું છે અને કહે છે કે એમાં રશિયન સેનાએ ઘણી ખુવારી વેઠવાનો વારો આવ્યો છે. હવે ભારત સરકાર કહે છે એમ રશિયન સેના વતી લડતા 49 ભારતીયો શહીદ થયા છે. 6 ભારતીયો સરહદ પરથી ગુમ થયા હોવાનું સરકારે કહ્યું છે, એટલે કાં એમને યુક્રેન સેનાએ પકડ્યા છે અથવા તો યુવાનો ત્યાંથી ભાગી નીકળ્યા છે. બીજા 23 યુવાનો વિશે સરકાર પાસે કોઈ માહિતી નથી, જ્યારે 139 ભારતીયોને રશિયન સેનાએ એના કોન્ટ્રાક્ટથી મુક્ત કર્યા છે અને હવે એમને અહીં પાછા લાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. ઇન્ડિયન કોમ્યુનિટી વેલફેર ફંડમાંથી 50 જેટલા ભારતીયોને દિલ્હી લાવવાની તજવીજ થઈ રહી છે. 2-1 વર્ષ પહેલા કેરળનો એક યુવાન યુક્રેન સરહદ પર મૃત્યુ પામ્યો હતો, ત્યારે પહેલીવાર એ હકીકત બહાર આવી હતી કે કેટલીક રશિયન કંપની ભારત જેવા દેશમાંથી યુવાનોને નોકરીની લાલચે રશિયા બોલાવતી હતી અને એમને રશિયન સૈન્ય વતી લડવા યુક્રેન સીમાડે મોકલી આપતી હતી. કેરળ પછી હૈદરાબાદ અને ગુજરાતના એક યુવાનના પણ આવા કિસ્સા બહાર આવ્યા પછી ભારત સરકારે રશિયન વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે આ વિશે ચર્ચા કરી હતી. શરૂઆતમાં તો રશિયાએ વાત ન કરી હતી, જોકે પાછળથી રશિયાએ એની ફોજમાં ભારતીય યુવાનો હોવાનું સ્વીકાર્યું હતું. ત્યારબાદ સર્વોચ્ચ અદાલતમાં આવા યુવાનોને ભારત સહી સલામત પાછા લાવવા કેન્દ્ર સરકાર શું પગલાં લઈ રહી છે એને લગતી અમુક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીઓની સુપ્રીમ કોર્ટે હમણાં સમૂહમાં સુનાવણી કરી હતી.
લાઇક શેર કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.